నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐరియాణం నమో వంజాయాణం నమో లోయే సోపసాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జతు శాసనం. నమః సమయసారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
કારણ શું અને એ અજ્ઞાન કેમ ટળે, અજ્ઞાન ટળવાની બીજી પણ શું કે પ્રકાર આમાં આવે છે. અજ્ઞાન નું જ્ઞાન કરાવે તો અજ્ઞાન ટળે, પણ કેવળ અજ્ઞાન જ્ઞાન કરતા અજ્ઞાન ન ટળે. પણ પોતાનો જે શુદ્ધ આત્મા છે એનું જ્ઞાન કરે તો અજ્ઞાન ટળી જાય. અને એ કેમ આત્માનું જ્ઞાન થાય, અજ્ઞાન કેમ ટળી જાય, સંસાર કેમ ટળે એની વિધિ બતાવી છે. શાકના દ્રષ્ટાંતથી, શાકમાં જે મીઠું નાખેલું હોય અને એનું મિશ્ર પણ દેખાય છે, શાક અને મીઠું એકમેક દેખાય છે, એને એકમેક દેખાય છે, એ શાક નો લોલુપી વૃદ્ધિ હોય એને એકમેક દેખાય છે. જે શાક ભિન્ન અને મીઠું ભિન્ન છે, પણ મીઠું ભિન્ન દેખાતું નથી, મીઠું ખારું લાગતું નથી, પણ માત્ર શાક જ ખારું છે એમ એને ભાસે છે, એનું અજ્ઞાન છે શાક સંબંધે. હવે એ શાકમાં મીઠું હોવા છતાં શાક ખારું નથી, મીઠું ખારું છે, એવું ભેદ જ્ઞાન કેમ થાય? એમાંથી મીઠું કાઢવાની જરૂર નથી, કેમ કે મીઠું શાકમાં થયું નથી, ગયું નથી, પેટફેટ થયું નથી, એટલે મીઠું કાઢીને જુદું સ્વાદમાં લેવાની જરૂર નથી. શાકના સંયોગથી, સંયોગી દ્રષ્ટિથી શાક ખારું લાગે છે, પણ બેના લક્ષણ જુદા જુદા છે, બેનો સ્વાદ ભિન્ન ભિન્ન છે એમ જાણીને પણ એ શાકનું લક્ષ કરે છે અને મીઠાનું લક્ષ કરે છે તો એટલું મીઠું ખારું છે. શાકની સંબંધમાં રહેલું છતાં પણ શાકના સંબંધ રહી એકલા કારકનો સ્વાદ આવી જાય છે. એ દ્રષ્ટાંત એવી રીતે એવી રીતે અનેક પ્રકારના ક્રિયોના આકારો સાથે એટલે આ આત્મા જે છે એના કરતા ભિન્ન રાગ દ્વેષ દુઃખના પરિણામે જ્ઞેય છે, આઠ કર્મ જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, દેવનું શાસ્ત્ર જ્ઞેય છે. એ જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન સંબંધ વાળું જ્ઞાન છે એમ જેને અનુભવમાં આવે છે એ જ્ઞાની છે. ખરેખર જ્ઞેયનો સંબંધ થયો નથી, પણ જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન જ્ઞેય રૂપે ભાસે છે. જ્ઞેયનો લક્ષ છોડે તો જ્ઞાન જ છે, જ્ઞાન જ્ઞેય રૂપ થયું નથી. મીઠું શાક રૂપે થયું નથી, જ્ઞેયમય જ્ઞેય રૂપ થયું નથી, પણ જ્ઞેયના લક્ષથી જ્ઞેય લુપ્ત જ્ઞેયમાં અતૃપ્ત એમ સમજુ છે. એનાથી જ્ઞાન ગુરુ અને રાગ ગુરુ ધારતો નથી, જ્ઞાન ભિન્ન ને દુઃખ ભિન્ન છે એમ એને ભાસતો નથી. એટલે રાગ અને દુઃખ નું લક્ષણ હોવાથી હું જ્ઞાનમય છું ભૂલાઈ જાય છે, અને હું રાગી છું અને હું દુઃખી છું એવું અજ્ઞાન ઉત્પન્ન કરે છે અનાદિકાળથી. રાગ અને દુઃખના સદભાવમાં પણ રાગ અને દુઃખ થી ભિન્ન એકલા જ્ઞાન નો સ્વાદ આવી શકે છે, કેમ કે ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગાદી છે નહીં, ઉપયોગમાં દુઃખ નથી. રાગ ને દુઃખ નો માત્ર એ ભિન્ન છે, ભિન્ન નો પ્રતિભાસ થયો છે સ્વચ્છતામાં, જ્ઞાન ની સ્વચ્છતામાં ઝલકે છે. પણ રાગ અને દુઃખ ઉપયોગમાં આવ્યો નથી. હવે જો ઉપયોગમાં રાગ ને દુઃખ ના આવે તો જીવ તત્વ જે સામાન્ય ચિદાનંદ પરમાત્મા છે એમાં તો રાગ ને દુઃખ ક્યાંથી આવી શકે, કેમ કે એમાં એ ઝલકતું પણ નથી, જેમાં ઝલકે છે એમાં આવતું નથી. બરપણની સ્વચ્છતામાં અગ્નિનો પ્રતિભાસ થાય છે એ હકીકત છે, પણ અગ્નિ કઈ દર્પણની પર્યાયમાં આવતી નથી. અગ્નિ અગ્નિમાં છે, દર્પણ દર્પણમાં છે. એમ ભલે અજ્ઞાની હો પણ એના જ્ઞાનની એવી સ્વચ્છતા છે કે એમાં રાગ અને દુઃખ પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે, ઝલકે છે. એટલી વાત સાચી છે, પણ એ પ્રતિભાસનું લક્ષ છોડી દે તો એને એકલા જ્ઞાનનો સ્વાદ આવે છે. પ્રતિભાસ છૂટતો નથી, પ્રતિભાસનો લક્ષ છૂટી જાય છે. પરનો લક્ષ છૂટતા પરનું પ્રતિભાસ એનો થયો એનો લક્ષ છૂટી જાય છે. અગ્નિનો લક્ષ છૂટતા અગ્નિ જે દર્પણમાં દેખાતી હતી એ અગ્નિનો લક્ષ છૂટતા અગ્નિ હવે દેખાતી દર્પણમાં દેખાતી નથી, દર્પણમાં દર્પણની સ્વચ્છતા દેખાય છે. કેમ કે અગ્નિ દર્પણમાં આવી નથી, આવી શકતી નથી. એમ અજ્ઞાનીનો જે જ્ઞાન ઉપયોગ છે એ સ્વચ્છ છે, એમાં જરાય ખરું પ્રતિભાસે. એ જ્ઞાનની પર્યાયમાં રાગ અને દુઃખ આવતું નથી. જેની પરાશ્રિત પર્યાયમાં છે એ સ્વાશ્રિત પર્યાયમાં આવતું નથી. પરાશ્રિત પર્યાયમાં રાગ ને દુઃખ છે, એની જાત જુદી છે અને એમાં જે ઝળકે છે જેમાં જ્ઞાનમાં એની જાત જુદી છે. એક જ્ઞાન છે ચેતન ને બીજું છે જળ. રાગ ને સુખ દુઃખ જળ ભાવ છે, ભાગ બીજો છે એનો. એ આત્માનો સ્પેસ પાર્ટ નથી. એ જ્ઞાનમાં જે ઝળકે છે તે અજ્ઞાની ને ભ્રાંતિ થી જાય છે. હું રાગી ને હું દુઃખી એમ મનુષ્ય જણાય તો હું મનુષ્ય, દેવ જણાય તો હું દેવ. પુરુષ નો પ્રતિભાસ છે તો હું પુરુષ, સ્ત્રી નો પ્રતિભાસ થાય તો હું સ્ત્રી. એમ મકાન નો પ્રતિભાસ થાય તો મકાન મારું. એમ જ્ઞાનમાં મારા પણ છોડી સમયે સમયે અજ્ઞાની પ્રાણી પરમા પોતાપણાની બુદ્ધિ કરીને વિતરે છે. પણ પરભાવ કે પરદ્રવ્ય જ્ઞાનમાં આવતા નથી. પ્રતિભાસ એ ખરા પણ આવે નહીં. એટલે નિયોના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉદ્દેલ સામાન્ય નતિરો ભાવ જ્ઞાન છે. જ્ઞેયના સંબંધ વિનાનું સ્વભાવથી સંબંધ વિનાનું છે. જ્ઞાન જ્ઞેયના સંબંધ વાળું છે એવી ભ્રાંતિને કલ્પના થઈ છે. જે વખતે જ્ઞેયના સંબંધ વાળું માને છે તે જ વખતે જ્ઞેયના સંબંધ રહિત રહેલું છે. પણ જ્ઞેયના સંબંધ રહિત જ્ઞાન છે એ ખ્યાલમાં લેતો નથી અજ્ઞાની કારણે. અને સામાન્યનો તીરો ભાવ એટલે કે જે જ્ઞાનમાં ગ્રેયો ઝળકે છે એ વખતે એ જ્ઞાનને ન પકડતા દુનિયાકાર જ્ઞાનને પકડે છે. એ જ્ઞાનાકાર જ્ઞાનને છોડે છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એમ ન લેતા જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. એટલે બહિર્મુખતા થઈ ગઈ ને જ્ઞેયની સાથે એકતા થઈ ગઈ. જો જણાતું જ ન હોત તો અજ્ઞાન ન થાય, અને જણાય એ જ જો અજ્ઞાન નું કારણ હોય તો કોઈને જ્ઞાન ન થાય. એટલે જણાય જ્ઞાનીના જ્ઞાનમાં પણ રાગ અને બધું જણાય છે, પણ એમાં એકતા કરતા નથી, એમાં મમતા કરતા નથી. આ જ્ઞાનમાં મમતા કરવી જોઈએ એને બદલે જે જણાય છે એમાં મમતા કરે છે. જ્ઞાનમાં મમતા એટલે વિતરાગી મમતા. સામાન્યના તિરોભાવ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, ઉપયોગમાં ઉપયોગ છે એ ન લેતા મને જ્ઞેય જણાય છે, મને પર જણાય છે એમ લેવા જાય છે ત્યાં વિશેષના આવિર્ભાવ, વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું. વિશેષનો આવિર્ભાવ એટલે જેમાં ક્રોધ જણાય છે એ વિશેષનો આવિર્ભાવ થયો. હવે જો જ્ઞાન જણાય છે તો ક્રોધ વિશેષનો તિરોભાવ થઈ જાય છે, અને ક્રોધનું પણ અનુભવ દુઃખ આવતું નથી. ક્રોધને ભિન્ન જાણે અને જ્ઞાન આત્માથી અભિન્ન જાણે આનંદ આવે છે. ક્રોધ જણાતા હું ક્રોધી એમ એ જ્ઞાનકાર જ્ઞાનને આવિર્ભાવ કરી લે છે. અજ્ઞાનને જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે, જ્ઞેયના સંબંધ રહિત જ્ઞાન અનાદિ અનંત. જ્ઞેયનો સંબંધ થાય છે અને છૂટે છે એમ પણ નથી. જ્ઞેયનો સંબંધ થાય ને છૂટે છે એમ નથી. એના સ્વભાવથી જો જ્ઞાનના સ્વભાવથી તો એને કોઈ દી કોઈનો સંબંધ કર્યો નથી. ટીકાળિક સ્વભાવ પર નજર કરતા એ જ્ઞાન એવું દેખાય છે કે મેં પૂર્વે સંબંધ કર્યો નથી, અત્યારે સંબંધ થયો નથી. એમ વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું એટલે કે ક્રોધ જણાય તો જાણે હું ક્રોધી, એનું નામ વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે અજ્ઞાન. જ્ઞાનનો આવિર્ભાવ એટલે જ્ઞાકાર જ્ઞાન, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન એટલે અજ્ઞાન. અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેકાકાર જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેયરૂપ જીવોને સ્વાદમાં આવે છે. શબ્દમિકો જ્ઞાન પણ જ્ઞાન કેવું કે જ્ઞાકાર જ્ઞાન, જ્ઞેયના સંબંધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન એમ. સમ્યક જ્ઞાન નથી, આ જ્ઞાન છે. નહીં જણાય છે જેમાં, અને જેમાં જણાય છે જ્ઞાન, અને માને છે કે મને ક્રોધ જણાય છે, મનાઈ ગયું છે ખોટું. જણાય છે તો બધાને જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, જ્ઞાન થી જ્ઞાન જણાય છે. જ્ઞેય થી જ્ઞાન થતું નથી, અને જ્ઞેયનું પણ જ્ઞાન થતું નથી. ક્રોધ છે માટે અહીંયા જ્ઞાન નો ઉત્પાદ થાય છે એમ નથી, અને અહીંયા જ્ઞાન નો ઉત્પાદ થયો ત્યારે એ જ્ઞાન ક્રોધ ને જાણે છે એમ પણ નથી. એ તો જ્ઞાન જ્ઞાન ને ધ્યાન પડવે છે, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગ નથી. પણ એવું જે જ્ઞાનકાર જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેય લુપ્ત. જ્ઞેયલુપ્ત એટલે શું? જ્ઞેયમાં શક્ત મને આ જણાય છે, જણાય છે તું નથી જણાતું, તું નથી જણાતો, હા એમ કરી કરીને એમાં એકાકાર બધી કરી દીધું છે. જ્ઞેયલુપ્ત જીવોને એ સ્વાદમાં આવે છે. જ્ઞાન એટલે અજ્ઞાન સ્વાદમાં આવે છે. અજ્ઞાન એટલે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, એ અજ્ઞાન એ સ્વાદમાં આવે છે, અનુભવમાં આવે છે. પણ હવે અન્ય જ્ઞાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ અન્ય જે રાગાદી દેહાદી જે જ્ઞેયો છે, એ જ્ઞાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ એટલે જાણે આમાં જ્ઞેય જણાતું જ નથી, માત્ર જ્ઞાન જણાય છે એમ લેવા જાય તો સામાન્યનો આવિર્ભાવ થઈ જાય અને વિશેષનો તિરોભાવ થઈ જાય. જ્ઞાન જ જણાય છે મને, જ્ઞેય જણાતો નથી, બસ એટલી વાત છે. જ્ઞાન જણાય એટલે આત્મા જણાય છે. જ્ઞાનથી વાત કરતા સમજાય જાય કે આત્મા કંઈક આગો લાગે છે, એ જ્ઞાનથી વાત કરી તો નજીક લાગે છે આત્મા. જ્ઞાનથી આત્મા નજીક દેખાય છે, આત્મા જણાય છે, આત્મા જણાય છે. કે તો આત્મા તો જ્ઞાનીને જણાય, અમને ન જણાય, કાંઈ નહીં, આપ નહીં, જ્ઞાન જણાય છે તને, એ બરાબર. જો તને જ્ઞાન જણાશે અને જ્ઞેય નહીં જણાય તો અનુભવ થઈ જશે, આટલી વાત છે. પણ મને રાગ જણાય છે ને દુઃખ જણાય છે ને પર જણાય છે ને દેવગુરુ શાસ્ત્ર જણાય છે, એ તો ભાવિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું, બહિર્મુખ જ્ઞાન, અને એ તો આત્માના સ્વભાવને તિરોભૂત કરતું ઉત્પન્ન થયું છે. આ જ્ઞાકાર સંયોગ રહેપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ, જો જે તિરોભાવ હતો એ આવિર્ભાવ થયો છે. અભાવ થાય તો આવિર્ભાવ ન થાય. આવિર્ભાવ એટલે પ્રગટ પણ, આવિર્ભાવ એટલે એક દ્રષ્ટાંત આપીએ તો ખ્યાલ આવે. એક પાણીથી ભરેલો કૂવો છે, કૂવો એમાં લાકડું મોટું નાખ્યું હતું, કઈ માથે બે ચાર જણા બાજુ બેઠા હતા. લાકડું તો પાછું ઉપર આવે છે, લાકડું લોઢું હોય તો નીચે બેસી જાય, લાકડું ઉપર આવતું દેખાય, એ લાકડું આવે છે એક ઝડપે, એ હવે તો લાકડું પણ દેખાય છે, એ આ તો ઉપર આવી ગયું, એ આ તો આવી ગયું ઉપર સાવ લઈ દઈએ, એને આવિર્ભાવ કહેવાય. લાકડાનો જો નાશ થયો હોત તો લાકડું ઉપર આવત નહીં ને કોઈને દેખાત નહીં.
એમ એમ સ્વભાવના પક્ષથી દ્રવ્ય ઉપર આવે છે અને અનુભવથી દ્રવ્ય પકડાઈ જાય છે. શું કહ્યું? આ દ્રષ્ટાંત સમજાણું કઈ? જ્યારે કોઈ જીવને અનુભવ થવાનો હોય ત્યારે દ્રવ્ય સ્વભાવનું જ એને જોર આવે છે. પર્યાયનું લક્ષ છૂટી જાય છે, પર્યાયની અધિકતા ન હોય એને, પર્યાય ગૌણ કરીને લક્ષ છોડે છે. અને હું તો જાણનાર છું, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. એટલે પેલો જાણનાર જરા દૂર હતો, લાકડું નીચે હતું ને, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જ્ઞાયક ઉપર આવતો જાય છે. જ્ઞાનમાં જ્ઞાનરૂપી જળ છે, જ્ઞાનરૂપી જળ છે, એમાં જ્ઞાયક છે બિરાજમાન, પણ સ્વભાવના પક્ષથી વિપરીત પક્ષમાં પડ્યો હતો એટલે હોવા છતાં એ પ્રગટ નહોતો થતો દ્રવ્ય. હવે જણાય છે, જાણનાર જણાય છે, જણાય છે એ જણાય છે, એ જણાય છે એ જણાઈ ગયો. જેમ લાકડાનું દ્રષ્ટાંત આપ્યો ને કાલાજી, હું તો સમજમાં આવતા કે નહીં, લાકડા લકડી કો હા, ક્યુકે વો ડૂબને કા સ્વભાવ નહીં હૈ, એસે ગાયક કો ડૂબને કા સ્વભાવ નહીં, તીરને કા સ્વભાવ હૈ, ઉપર આ જાતા હૈ, દ્રષ્ટિમાં આ જાતા હૈ, જ્ઞાનમાં આ જાતા હૈ, આવિર્ભાવ જાતા હૈ. આવિર્ભાવ દ્રવ્ય કા હોતા હૈ ને જ્ઞાન કી પર્યાય કા ભી આવિર્ભાવ હોતા હૈ, એક સમય મેં દો હોતા હૈ. દ્રવ્ય કા લક્ષ્ય સે દ્રવ્ય કા આવિર્ભાવ હો રહા હૈ, અને જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં આત્મા જણાય છે, તો જ્ઞાન ઉપર આવવા માંડે છે, એ જ્ઞાનમાં જ્ઞાયક દેખાવા માંડે છે. આ ઉપર તરતો રે તરતો છે, એ અંદરમાં ડૂબેલો નથી જ્ઞાનમાં. આ સ્પન્ના સંયોગ રહિત માત્ર પર જણાતું નથી, એટલું તો કારું કામ છે. જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, બાળગોપાળ સૌને એ જાણનાર જણાય છે. લેને આ લાકડું જણાતું નથી, લાકડું જણાય છે, લાકડું કાઢી નાખને, લાકડું જણાય છે, લાકડું કાઢી નાખને. આ લાકડું જણાય છે એટલે કે આ મને પર જણાય છે એવું લાકડું કરી ગયું છે, તો એમાં આત્મા ક્યાંથી જણાય? પર જણાય છે, જે પરને જાણે છે અને આત્મા જણાતો નથી, અને જે આત્માને જાણે છે અને પર જણાતો નથી. જ્ઞાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ, એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે એ વખતે એને જ્ઞેયક થવા, જ્ઞાકાર જ્ઞાન, જ્ઞેયો જણાતા નથી અને જ્ઞેયનો પ્રતિભાસ પણ એમાં જણાતો નથી. લક્ષ્યુટી માટે લક્ષ્ય જ્ઞાયક ઉપર આવે છે. સામાન્યનો આવિર્ભાવ એટલે સમ્યક જ્ઞાનની પ્રગટતા, અનુભવ જ્ઞાન, સ્વાનુભવ જ્ઞાનની પ્રગટતા, આવિર્ભાવ એટલે પ્રગટ, ને વિશેષના તિરોભાવથી જ્ઞેયના સંબંધવાળું જે ભાવ ઇન્દ્રિય પ્રગટ થતી હતી એ જ્ઞાકાર જ્ઞાન, ભાવ ઇન્દ્રિયને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. એના તિરોભાવથી જો એનો અભાવ નથી થયો, અનુભવના કાળે જ્ઞાકાર જ્ઞાન તિરોભાવ થાય છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન ક્ષણવાર એનો ઉપયોગ વ્યાપાર અટકી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નથી થતો, પણ એનો વ્યાપાર અટકે છે અને જ્ઞાન અંદરમાં વળીને સામાન્યનો આવિર્ભાવ થાય છે ત્યારે વિશેષના જ્ઞાન તિરોભાવથી અનુભવમાં આવતું. આ જાણનાર જણાય છે પર જણાતું નથી. આ એમાં જાણનાર એને જણાઈ જાય છે, પણ મને પર જણાય છે એમાં જાણનાર નહીં જણાય. આત્માને જાણે છે તે પરને જાણતો નથી ખરેખર, અને જે પરને જાણે છે એને આત્મા જણાતો નથી. અભિપ્રાયમાં હું પરને જાણનાર છું એવો અનાદિનો અભિપ્રાય જ્ઞાનનું અજ્ઞાન કરીને જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન અને મનાઈ ગયું કે મને પર જણાય છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન કરે છે પોતે સ્વયં. અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. હા, એ વિશેષના તિરોભાવથી ને સામાન્યના આવિર્ભાવથી એકાકાર અભેદરૂપ જ્ઞાન, એકાકાર એટલે એક જ રૂપ છે એનું, અને અભેદ છે, અભેદ એટલે એમાં જ્ઞેયના ભેદથી ભેદ દેખાતો નથી હવે, એવું જે જ્ઞાન તે અજ્ઞાની જીવને સ્વાદમાં જ્ઞાનનો અનુભવ થતો નથી, એ અજ્ઞાનનો અનુભવ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન. વળી પરમાર્થી વિચારીએ તો હવે કે છે, તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, જે જ્ઞાન જ્ઞેયના સંબંધથી અનુભવમાં આવે છે, એકવાર ભેદ જ્ઞાન થઈ જવું જોઈએ. એકવાર તો આવિર્ભાવને તિરોભાવ જ થાય. એકવાર આવિર્ભાવ તિરોભાવ થયા પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે ઊભું થાય, એની પ્રગટતા ભલે હોય, એની પ્રગટતાના કાળે પણ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ રહ્યા કરે છે. સાધક થઈ ગયા પછી આત્માનું જ્ઞાન તો ચાલુ છે, અતિન્દ્રિય જ્ઞાન તો, પણ હારે ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે અને પરને પ્રસિદ્ધ કરે છે. તો પરમાર્થી જોવામાં આવે તો એ જ્ઞાન જ છે, એ કોઈ અજ્ઞાન નથી. હવે કેમ કે એ જે પેલા તિરોભાવ થઈને પછી આવિર્ભાવ થયો છે. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાનનો આવિર્ભાવ પેલા અનાદિનો હતો અને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માનતો હતો. હવે આત્મજ્ઞાન પ્રગટ થયું, ઇન્દ્રિય જ્ઞાન પણ ઊભું થાય છે, એ આવિર્ભાવ થાય છે, પણ એમાં અહમ કરતો નથી. એ તો જ્ઞાનના જ્ઞેયમાં આવી ગયું. હા, એવું જ્ઞાન પણ ભલે પ્રગટ થાય, જ્ઞાકાર જ્ઞાન પણ પ્રગટ થાય, પણ જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાકાર જ્ઞાનના સદભાવમાં આત્મા જણાય છે. અજ્ઞાન દશામાં જ્ઞાકાર જ્ઞાનમાં આત્મા નહોતો જણાતો, જ્ઞેય લુપ્ત હતો. હવે એકવાર ભેદ જ્ઞાન થયું ને પછી ઇન્દ્રિય જ્ઞાન ભલે ઊભું થાય. ગણધર પ્રભુને ઇન્દ્રિય જ્ઞાન તો છે, પણ આત્માનો અનુભવ ચાલુ છે. એ ઇન્દ્રિય જ્ઞાન એના જ્ઞાનનો નાશ કરી શકતું નથી. શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન તો ઠેઠ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રગટ થશે, જવા માટે આવશે. વિભાવ છે ને, એ કાયમની ચીજ નથી, પણ એ પ્રગટ થાય ઇન્દ્રિય જ્ઞાન. ત્યારે પણ એ ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન જે આત્માના આશરે પ્રગટ થયું છે, એનો નાશ કરવા સમર્થ છે. શ્રદ્ધાનોય નાશ કરી શકે નહીં, અને જ્ઞાન પ્રગટ થયું એનો પણ એ અભાવ કરી શકતું નથી. એટલું ખરું કે કેવળ જ્ઞાનમાં રૂકાવટ થાય છે, પણ પ્રગટ થયું છે જ્ઞાન એને એ બાધક નથી. પહેલા ઇન્દ્રિય જ્ઞાન જુદું અને પછીનું ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. પહેલા ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન હતું, હવે ઇન્દ્રિય જ્ઞાન ઊભું થયું એ વ્યવહાર જ્ઞાન થઈ ગયું. વ્યવહાર રત્નત્રયનો એ ભેદ થઈ ગયો. પહેલાં મિથ્યા જ્ઞાન હતું, હવે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન, સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. હવે મિથ્યાત્માના સદભાવમાં મિથ્યાત હતું, એ સમ્યક જ્ઞાન છે, પણ તે આત્મજ્ઞાન. શું કહ્યું? ગણધર ભગવાનનું શાસ્ત્ર જ્ઞાન સમ્યક જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન ન કહેવાય, પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન છે એવી માનતા નથી. એ તો પરસત્તાવલંબન કહ્યું ને, કાલ આવ્યું ને બંધનું કારણ ગણધર પ્રભુને પણ. ઓહો, આ જ્ઞાનની રમત છે. અંદર જાણનાર જણાય છે કે મને પર જણાય છે, કે સાહેબ અત્યારે તો મને આ લાકડું જણાય છે, કે તને લાકડું નથી જણાતું, તને અત્યારે તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. એમ લે, તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞેય જણાય છે. એવો જે તારો અભ્યાસ છે ને, તો થોડીક વાર વિચાર કરીને કે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, આ જણાતું નથી, આ જણાતું નથી, તો તિરુભાવ થઈ જશે અને જ્ઞાનમાં જ્ઞાન જણાતા આવિર્ભાવ અનુભવ થશે. સૂર્યના પ્રકાશમાં મકાન જણાય છે, પણ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ જણાય છે કે મકાન જણાય છે? પિતા પુત્રને રાત્રે ચર્ચા થઈ કે સાહેબ પપ્પાજી અંધારું થઈ ગયું છે, મકાન જણાતા નથી. હવારે જણાશે મકાન તને, એમ કહ્યું મકાન તને હવારે દેખાશે, જણાશે. તો સારું, સવાર થયો, સૂર્ય ઉદો ઉગો, શું જણાય છે કે મકાન? ખોટો છો તું, કે તમે કહ્યું તને મકાન જણાશે સવારે, તમે જ કહ્યું તું કે તારી દ્રષ્ટિ મકાન ઉપર છે, પણ મકાન જણાતું નથી. સૂર્ય જણાય છે અથવા પ્રકાશ જણાય છે. સૂર્ય સુધી ન પહોંચતો કાંઈ નહીં, પણ પ્રકાશ જણાય છે. એમ લે ને, પ્રકાશ જણાશે તો સૂર્ય જણાઈ જશે, ને મકાન જણાશે તો સૂર્ય કેદી જણાશે, કેટલા કાળે? એમ આ જ્ઞાન જળહરજોત જ્ઞાન પ્રગટ થાય છે સમયે સમયે, જેમાં આત્મા જણાઈ રહ્યો છે એવું જ્ઞાન પ્રગટ થાય છે બધાને. હો, એક સમય પણ એવું જ્ઞાન ન પ્રગટ થાય કે જેમાં જ્ઞાયક ન જણાય. જણાય છે એ તન્મયપણે છે. હવે તન્મય છે એ તને જણાતું નથી, અને જે ભિન્ન છે એ તને જણાય છે. તારી બુદ્ધિ ક્યાં ગઈ? પ્રકાશ અને સૂર્ય તો તન્મય છે, પ્રકાશમાં તો સૂર્ય તન્મય રહેલો છે, તો સૂર્ય તને જણાતો નથી પ્રકાશમાં, અને મકાન જણાય છે, ભીન છે એ તને જણાય છે, અને પ્રકાશથી અભિન્ન સૂર્ય તને જણાતો નથી. સો મણ તેલે અંધારું થઈ ગયું તારું. હા, એમ જ્ઞાનમાં જ્ઞાય જણાય છે બધાને, ના ના મને ન જણાય, મને તો આ જણાય છે. હા, એમ કે છે એ અજ્ઞાની જીવને આવું અજ્ઞાન અનુભવમાં આવે છે, તે જ પરમાર્થી જોવામાં આવે તો અનુભવમાં આવે છે. તે જ જ્ઞાન, જ્ઞાન તો તેનું તે રહ્યું, સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાનનો પર્યાય વિશેષનો આવિર્ભાવ થયો છે, ત્યારે જો સામાન્યનો તિરોભાવ થયો હોત તો પરમાર્થ શબ્દ ન લગાડત. પણ ઇન્દ્રિય જ્ઞાનના આવિર્ભાવ વખતે પણ સામાન્યનો આવિર્ભાવ રહ્યો છે, એ પરમાર્થથી જોવામાં આવે તો જ્ઞાન જ જણાય છે, બસ બીજું કાંઈ જણાતું નથી. કેમ કે જ્ઞાનમાં પરનું લક્ષ છૂટી ગયું છે, એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો એકવાર સામાન્ય અને આવિર્ભાવ અને તિરોભાવ કરવો જોઈએ, પછી ભલે ને ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય તો કાંઈ એને દોષ લાગતો નથી. ચારિત્રનો દોષ કોણ છે પછી? આ પેલા જાણનાર જણાય છે, લે આહા જણાઈ રહ્યો છે, હો જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે. એટલે કહે છે તારા જ્ઞાનમાં, તારો આત્મા જણાઈ રહ્યો છે એમ અમે જાણીએ છીએ તારા જ્ઞાનને. તું ભલે ન જાણતો હો, તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે એમ અમે જાણીએ છીએ. એ કેવી રીતે જાણ્યું? કે અમારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે, તો તમારા જ્ઞાનમાં પણ તમારો આત્મા જણાય. અમારા જ્ઞાનમાં અમારો આત્મા જણાય છે એવું અમને ભાન થઈ ગયું છે, તો તમારા જ્ઞાનમાં પણ તમારો આત્મા જણાય છે. તમે નાસું કામ પાડો છો? હા હા, કે સાહેબ જણાતો નથી, જણાય છે, લેને હવે થોડીક વાર, અને પછી જો કે પ્રત્યક્ષ થાય કે નથી થતો, થાય જ, પછી જીભ ઉપરતી નથી. હા, જણાતો નથી અને જણાય છે, ના જણાય છે. દેવગુરુ શાસ્ત્ર પર તો શ્રદ્ધા રાખ. અલુબ્ધ જ્ઞાન પર્યાય મીઠાના બધાય સર્વત એક ક્ષાર રસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. કેને અલુબ્ધ જ્ઞાનીઓને શાકનો લલુપી નથી, શાક ભિન્ન છે ને મીઠું ભિન્ન છે એમ એકવાર ભેદ જ્ઞાન કરીને અનુભવ કર્યો, પછી નિરંતર એ મીઠું શાકમાં હોય કે શાકમાં ન હોય, આવિર્ભાવ હોય કે તિરોભાવ હોય મીઠાનો. શું કહ્યું? મીઠું શાકના સંબંધમાં હો એટલે આવિર્ભાવ હો, કે આવિર્ભાવ ન હો એનો તો પણ મીઠું જ સ્વાદમાં આવે છે, બીજું કંઈ સ્વાદમાં આવતું. પરમાર્થી જોવામાં આવે તો ખારપ જ સ્વાદમાં આવે છે, શાકના સંબંધમાં પણ ખારક સંબંધમાં આવે ને એનો વ્યવચ્છેદ કરો તો પણ મીઠું સ્વાદમાં આવે છે. દીવાનો પ્રકાશ છે ને, દીવાનો પ્રકાશ પ્રકાશ થયો, ઘટપટે છે સામે પદાર્થો. જ્ઞાનીઓ કહે છે કે એના સદભાવમાં પણ એનો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે, ઘડાને નહીં. અને ઘડો લઈ લ્યો તો પણ એનો પ્રકાશ તો પરમાર્થી જોવામાં આવે તો તો ઘડા, જ્યારે ઘડાનું સદભાવ છે એવો આવિર્ભાવ છે ત્યારે પણ પ્રકાશ જ જણાય છે, અને ઘડો ન હોય તો પણ પ્રકાશ જ જણાય છે. નિરંતર અલુપ્ત જ્ઞાનીઓને તો જ્ઞાન જણાય છે. જ્ઞેયનો સંબંધ છૂટી ગયો છે, જ્ઞેયમાં મમતા છૂટી, મોહ છૂટ્યો, મારાપણું છૂટ્યું. અરે મારાપણું તો છૂટ્યું, પણ મારા જ્ઞેયપણે પણ છૂટી ગયું. મારું જ્ઞેય તો એક આત્મા છે, આ જગતમાં એક આત્મા જ જ્ઞેય છે, લોકાલોક જ્ઞેય નથી જ્ઞાનનું. શું કહ્યું? લોકાલોક આત્મજ્ઞાનનું જ્ઞેય નથી, એ તો બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એનું કારણ, એનું કારણ તો આપવું પડે ને, કે આત્મજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે, આત્મજ્ઞાનનું લક્ષ્ય પર ઉપર છૂટી ગયું છે, એટલે પરનો પ્રતિભાસ હોવા છતાં પણ એનું જ્ઞાન પરને જાણતું નથી, અને અજ્ઞાની ને પરનું લક્ષ્ય હોવાથી એને પર જણાય છે, અને જાણનાર જણાતો હોવા છતાં એને દ્રષ્ટિમાં આવતો નથી. આખો લક્ષ ઉપર આધાર છે. પ્રતિભાસ બંધમોક્ષનું કારણ નથી. સ્વપર પ્રકાશક છે ને, સ્વપરનો પ્રતિભાસ તો થાય છે બધાને, પણ એ કાંઈ બંધનું કારણ મોક્ષનું કારણ નથી. નિગોદમાં એ સ્વપર પ્રકાશક છે, અને કેવળીને પણ સ્વપર પ્રકાશક જ્ઞાન તો છે, પણ લક્ષ ક્યાં છે એના ઉપર આધાર છે. અજ્ઞાન લક્ષ પર ઉપર છે. સોનો પ્રતિભાસ છૂટતો નથી, પ્રતિભાસ છે તેટલા મોક્ષ માર્ગ નથી. અને સોનો પ્રતિભાસ આવિર્ભાવ થઈને અનુભવ થયો પછી પરનો પ્રતિભાસ છે, પણ મનનું કારણ સ્વપરનો પ્રતિભાસ બંધ મોક્ષનું કારણ નથી. એનું લક્ષ ક્યાં છે, અહમ ક્યાં કરે છે, જીવ સ્વમાં કરે છે કે પરમાં, બસ એના પર આધાર છે. તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને લ્યો, એટલે એનું લક્ષ છોડીને, આત્મા પણ પરદ્રવ્યનું લક્ષ છોડીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, કેવળ માત્ર ઓનલી ફક્ત જાણનાર જણાય છે એમ. ક્રોધ જણાતો નથી, ક્રોધને કરતો તો નથી, પણ ક્રોધ એકવાર તો ક્રોધને કરતો નથી ને ક્રોધ જણાતો નથી, એ વખતે તો ક્રોધે જણાતો નથી ને ક્રોધનો પ્રતિભાસ જણાતો નથી. એકલો જ્ઞાયક જણાય છે, અનુભવ થઈ ગયો, અનુભવ થઈને બહાર આવ્યો ત્યારે ક્રોધ તો ઉદ્ભવ થાય છે, ક્રોધ માન માયા કશાય ઊભો થાય, પણ એનો પ્રતિભાસ હોવા છતાં ક્રોધ જણાતો નથી જ્ઞાનીને. કેમ કે ક્રોધનું લક્ષ નથી. જેનું લક્ષ હોય એ જ જણાય, અને જેનું લક્ષ છૂટી ગયું એનો પ્રતિભાસ હોવા છતાં એ જણાતો નથી. મુંબઈમાં બે જણા સામથામાં બેયા, જય જીનેન્દ્ર કર્યું, ઉતાળમાં હતા એક ભાઈ, સમજી ગયા, એક પૂર્વમાંથી આવતા હતા ને ઓલો પશ્ચિમમાં જતો હતો સામસામી દિશામાં, એમાં કામમાં હતો ધૂનમાં. એટલે કે તમને ઓલા ભાઈ મળ્યા આમાં, કે ના મને મળ્યા નથી. અરે પણ તમારી આમ તમારી સામે ગયા અને તમે મળ્યા નથી. પછી ઓલા ત્રણેય ભેગા થયા, હા હું મળ્યો તો, જય જીનેન્દ્ર તમે કર્યા, મેં પણ જય જીનેન્દ્ર કર્યા, પણ મારું લક્ષ નહોતું. મારું લક્ષ એ શું થયું, પ્રતિભાસ હોવા છતાં એને ઉપયોગાત્મક ન થયું, લક્ષ ન થયું એનું. ખોટું ન બોલ્યો, સાચું જ બોલ્યો છે, એ બોલ્યો છે સાચું, હો કે મને મળ્યા નથી. બોલો કે ભાઈ અમે આ ત્રણેય, અરે તમે, મેં જય જીનેન્દ્ર કર્યા, તમે જય જીનેન્દ્ર કર્યા, હાથ ઊંચો કર્યો, અને તમે કહો છો કે મળ્યા નથી. ભાઈ મને માફ કરજો, મારું લક્ષ્ય એ વખતે બીજે હોય ને, એટલે હું તમને ક્યાંથી જાણી શકું. સમજાણું આ દાખલો? એમ જ્ઞાનીનું લક્ષ જ્ઞાયક ઉપર ચોટી ગયું છે. રાગાદી ઉત્પન્ન થાય છે દશા પ્રમાણે, ચોથે પાંચમે નથી થતો, એમને શુભાશુભ ભાવ થાય. દેહમન વાણીનો યોગ છે, દેવગુરુ શાસ્ત્ર પણ પ્રતિભાસે છે, પણ મારું લક્ષ નથી એટલે હું એને જાણતો નથી, અને એ એનું લક્ષ કરે છે એને જાણે છે. ઈ શું કે ભાવ ઇન્દ્રિય એને જાણે છે, હું એને જાણતો. મારા જ્ઞાનનું જ્ઞેય એકલો જ્ઞાયક છે, મારા જ્ઞાનનું જ્ઞેય લોકાલોકે છદ્રવ્ય નથી. આવી અંતર્મુખ જ્ઞાનની અલુબ્ધ જ્ઞેય, અલુબ્ધ છે ને એવા જ્ઞાનીની આવી દશા હોય છે. દેખે છતાં નહીં દેખતો, બોલે છતાં અબોલ, ચાલે છતાં નહીં ચાલતો, તત્વસ્થિત અડોલ, તત્વસ્થિત અડોલ. એક દાખલો એને માટે અનિયમતીનો હું આપું છું, ફરીને એ કરવા જેવો છે દાખલો, તો બેસી જાય. આ બેસાડવા જેવી વાત છે. આ અચંબો લાગે, આ જ્ઞાનીની તમે વાત કરો છો, અને આ રોટલીના બટકા કરે છે ને એ દાળમાં જ પાછી નાખે છે રોટલી, સમજી ગયા, શાકમાં નથી બોળતો. અમે જોયું નજરે કે એ ક્રિયા ભાવ ઇન્દ્રિયની છે, એ જ્ઞાનની ક્રિયા નથી. જ્ઞાનની ક્રિયા અંદરમાં જુદી, અને જ્ઞાનીની બારમાં દ્રવ્ય ઇન્દ્રિયની ભાવ ઇન્દ્રિયની ક્રિયા જુદી છે, બે ક્રિયા ચાલે છે. આહા, એ જ્ઞાન ચેતના અને કર્મ ચેતના. જ્ઞાન ચેતના આત્માને જાણે છે, ભાવ ઇન્દ્રિય રૂપ કર્મ ચેતના એ પરને પ્રસિદ્ધ કરે છે. આવી બે એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી જાય છે. એક દાખલો આપો એટલે ખ્યાલ આવે. નાની ઉંમરમાં 9-10 વર્ષની ઉંમરથી ધોરાજી રહેતો હતો, એમાં પટેલિયાઓને બધી વાત ઘણી કરે ને, આમ કૃષ્ણના ભક્ત અને બધા, એ વાર્તામાં આવતો હશે, આપણે તો ખબર નહીં કંઈ નાની ઉંમર કે એવું થયું. વાર્તા છોકરાઓ કરે ને ભેગા, કે એવું થયું એક વખત કે કૃષ્ણ મહારાજ છે ને, એ કે ઘણી સ્ત્રીઓને હતી પણ કે બ્રહ્મચારી હતા. એ કેવી રીતે કે એમાં એમ છું કે સામે કાંઠે અમારા ઋષિ બિરાજમાન હતા, તે ઋષિને લાડવા આપ્યા હો કે એને માણસને કહ્યું કે ગંગા નદી વચમાં છે, પુલ નથી, કેવી રીતે હું તરું બહાર જાઉં, કે ગંગા કાંઠે ઊભીને એટલું કહેવું કે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ મહારાજ સદા બ્રહ્મચારી હોય તો ગંગા માર્ગ આપી દેજે. સમજી ગયા? હા, કે પણ હવે એને 16,000 સ્ત્રી કે જે શાસ્ત્રમાં હોય તે, ચક્રવર્તીને 96,000 સ્ત્રી હોય, આ વાસુદેવ છે, સમજી ગયા, એને પણ 14,000 કે 16,000 સદા બ્રહ્મચારી. હા, મહારાજ સાહેબને તો કંઈ કહેવાય ને, કે તો માથું ઉડાડી દઈએ. જી હા પ્રભુ, એમ કહીશો. ઈ ગયો, એને કઈ બેસે નહીં મનમાં, બેઠું બેઠું નહીં, પણ ઓર્ડર થાય શું થાય, જોવું તો ખરો શું છે આ મહાપુરુષની વાતો. આમ તો મહાપુરુષ તો કહેવાય ને, કહ્યું ને જગા આપી દીધી, ગયો સામે કાંઠે, અને આ ઋષિ બેઠા હતા, લાડવાનો થાળો, અવળાવળા લાડવા, એની શું વાત કરવી, તો વાસુદેવનું ભોજન તો ઊંચું હોય ને, એને જમાડ્યા. ઓ, હાથ આમ ફેરવો, ફોટકાર આવ્યા, કે ઋષિ મહારાજ મારે હવે સામે કાંઠે જવું છે. હા ભલે જા, કે કેવી રીતે જવું, પૂર તો છે નહીં, કે આ ઋષિ મહારાજ સદા ઉપવાસી હોય, અરે મારી સામે આ લાડવા જાય, આ શું વાત કરે છે, સમજી ગયા, સદા ઉપવાસી હોય તો નદી માર્ગ આપી દે, કેજે તને થઈ જશે. ગયો, કહ્યું નદીને, સમજી ગયા, કથા છે આ, એમાંથી તો આપણે ન્યાય ખેંચવાનો, એ હોય કે ન હોય ભગવાન જાણે. અને આવ્યો કૃષ્ણ મહારાજ પાસે, કે શું થયું, કે સાહેબ મેં તો કહ્યું કે સદા બ્રહ્મચારી કૃષ્ણ મહારાજ માર્ગ આપી દીધો, લાડવા ઋષિ મહારાજને ખબર આવ્યા, ઓ યા કરતા હતા, એને કહ્યું કે સદા ઉપવાસી હોય તો માર્ગ આપી દીધું. આ છે શું કે મને મરમ સમજાતો, આ આંખે દેખેલું ખોટું, આંખે દેખેલું છે ને બધું એ ખોટું, અને જ્ઞાનને દેખાય એ સાચું, આંખને દેખાય બધું ખોટું છે, ભાવની કલ્પના છે બધી. અંદરના ચક્ષુ જુદા, બહારના ચક્ષુ જુદા છે, એવું જ્ઞાનીનું અલુબ્ધ, કયો શબ્દ વાપર્યો, અલુબ્ધ, લોલુપી નથી, જ્ઞેય લુબ્ધ નથી, આશક્ત નથી, હું જ્ઞેયને જાણું છું અભિપ્રાય છૂટી ગયો છે, અને જ્ઞેયને ભાવિન્દ્રિય જાણે છે ત્યારે પણ હું એને જાણતો નથી. 10 વ્યાખ્યાન બહુ સરસ આવ્યા, એમાં 3 દિવસ સુધી એમ વાત કરી હતી કે શબ્દ છૂટે છે ને, શબ્દો એ કર્ણગોચર છે, એટલે કે કાન એને જાણે છે પણ આત્માનો સ્વભાવ એને છોડીને એને જાણવા જતો નથી, એટલે કે શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. શબ્દનું જે જ્ઞાન થયું, જ્ઞાન તો થયું, શબ્દનું જ્ઞાન તો થયું, પણ કેને થયું બસ એ મર્મ છે. જ્ઞાન તો થયું, શબ્દ પણ ખરો અને શબ્દનું જ્ઞાન પણ થયું, પણ એ જ્ઞાન કોનું, બસ એ જ્ઞાન આત્માનું નથી. આવી માર્મિક વાતો છે. પણ હવે શું થાય, શાસ્ત્રમાં બધું છે, અધ્યયન કરે તો પોતાને એમાં સૂઝ આવી જાય એવું છે, ગુજરાતીમાં લખેલું બધું, હો કોઈ સંસ્કૃતની જરૂર નહીં એમાં. એ રૂપનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી, એ રસનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એ સ્પર્શનું ટાઢીઓની અવસ્થાનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માનું નથી. ઇન્દ્રિય જ્ઞાન ને આત્મા તદ્દન ભિન્ન ભિન્ન છે બે તત્વ, એકમાં બીજાનો સર્વથા અભાવ છે. આહા, બહુ સરસ જામનગરમાં 10 દિવસ સારા ગયા. આહા, એટલે તો સ્ટેશને કહ્યું હતું તમને કે વેલા સર આવજો, એ આવવાનું તો હતું, અમને ખબર હતી. હા, આવ્યા પછી તો આવે એટલે પાછો બેનની આરે કલાક બે કલાક મળીને બધું લઈ લઈએ. શું થયું? એક ન્યાય બેસી જાય ને, બસ છે. શબ્દનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે કે આત્માનું જ્ઞાન નથી? ખરેખર શબ્દનું જ્ઞાન જો હોય આત્માનું, તો શબ્દને જાણતા એને આત્માનો અનુભવ દર્શન થવો જોઈએ ને આનંદ આવવો જોઈએ. પણ શબ્દને જાણતા કોઈ જીવને આજ સુધી આનંદ આવ્યો નથી, ને આત્માને જાણતા બધાને આનંદ આવે આવે ને આવે, એમાં અપવાદ નથી. આ કોઈને આત્મા જાણ્યો પણ આનંદ આવ્યો, કોઈને ના આવ્યો, આ એમ કહી દીધું હોય. એક મુમુક્ષુ હતા, ઘેરે આવ્યા હતા, બહાર બેઠા હતા. ભેખું બાપુ, એ જ્ઞાન નથી, કલ્પના છે બાપુ, એ જ્ઞાન નથી. આ રોમાન તુલસી જાય છે, રોમાન તુલસી જાય છે. હમણાં એક બેન કહેતા રોમાન તુલસી જાય છે, મમ્મી જાય. એ રોમાન છે એ કે બહારની ચીજ કે અંદરની? મેં કહું બહારની ચીજ છે, અંદરની ચીજ નથી. આહા, રોમાન જે છે એ તો પૂતગલની અવસ્થા છે, અને અંદર હર્ષનો ભાવ આવે છે એ તો વિભાવ છે. એ આત્માનો સ્વભાવ ક્યાં છે? બ્રહ્માંડનો કોઈ પાર નહીં, તેમ આત્મા પણ પરદેવના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો, જો ઓનલી આત્માનો જ જળ ગાડ્યો છે. સમય કે કાન આત્માનો જ અનુભવ કરવામાં આવતા, એટલે એને અનુસરીને પ્રણમું. અનુભવ એટલે એને અનુસરીને જ્ઞાન દર્શન ચારિત્રનું પ્રણમન થવું. ત્રણેય અંશ લઈ લેવા. સર્વતઃ એક વિજ્ઞાન ઘનપણાને લીધે, આહા, એક વિજ્ઞાન ઘન શબ્દ વાપર્યો છે, જ્ઞાનથી ઘન ભરેલો છે આત્મા. આહા, એમાં બીજો કોઈ રાગ પ્રવેશ થઈ શકે નહીં. પર્યાયનો પ્રવેશ ન થાય તો રાગ ક્યાંથી પ્રવેશ થાય? એક વિજ્ઞાન ઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. અનુભવી જીવને જ્ઞેયનું લક્ષ છૂટું, એટલે જ્ઞાકાર જ્ઞાન રોકાઈ ગયું. જ્ઞેયનું લક્ષ છૂટું, જ્ઞાકાર જ્ઞાનનો અભાવ ન થયો. જ્ઞેય તો પૃથક હતું એટલે એનો સદભાવ કે અભાવ કાંઈ નડતો નથી. જ્ઞેય તો ભિન્ન હતું, જ્ઞેયનું લક્ષ છૂટું, જ્ઞાકાર જ્ઞાન તિરોભાવ થયું, લબ્ધ થઈ ગયું, અને અંતર્મુખ જ્ઞાન પ્રગટ થઈને આત્માનો અનુભવ થાય છે. વિજ્ઞાન ઘન આત્માનો અનુભવ એક સમયમાં થાય છે. એ અનુભવનું નામ જૈન દર્શન છે, બાકી ક્રિયાકાંડ કોઈ જૈન દર્શન નથી. સાચા મુનિ ભાવલિંગી સંતો હોય, 28 મૂળ ગુણ 5 મહાવ્રત એવા વિકલ્પો સંયોગ રૂપે હોય છે, પણ એ મોક્ષનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ આત્માને આશ્રય જ થાય, પરના આશ્રય જે શુભાશુભાવ થાય એ બંધનું કારણ છે. પ્રભુ આ હો, શુભાવ હો, લાયક જીવને પણ હો, અજ્ઞાની જીવને પણ. દેવશાસ્ત્ર ગુરુની પૂજાનો ભાવ, યાત્રાનો ભાવ, દયાનો ભાવ, કોઈ દુખ્યો જોખીને એને કરુણાનો ભાવ પણ આવે, કોઈ કપડાં આપવાનો ભાવ આવે, કોઈ અનાજ આપવાનો ભાવ આવે, હો હો તો હો. આ પણ એ આત્માનું કાર્ય છે કે આત્માનું કાર્ય નથી? એનાથી ધર્મ થાય કે ધર્મ ન થાય? એને જાણનારને ધર્મ થાય કે ન થાય? કરનારને તો ન થાય, પણ એને જાણવામાં રોકાય તો પણ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થાય, સામાન્યનો આવિર્ભાવ ન થાય. એવી અલૌકિક ચીજો આમાં ભંડાર ભીરો છે. સમયસારમાં ભંડાર છે. હો હો તો હો, બધું ક્યાં ના પાડે. શુભાશુભ ભાવ હો ગ્રસ્તીને, સાધક હોય, ગુરુદેવ જાત્રા કરવા ન ગયા હોય, શુભ ભાવ હો. એ શુભ ભાવ એને કર્યો નથી. એ તો સદા બ્રહ્મચારી છે. બ્રહ્મચારી એટલે રાગનો યોગ તે અભ્રમ છે, અને રાગના યોગથી છૂટીને આત્માનો યોગ થવો તેનું નામ બ્રહ્મચારી, બ્રહ્માનંદ આત્મા છે. આહા, એમ પણ આવે છે શાસ્ત્રના સંબંધવાળું લક્ષવાળું જે જ્ઞાન જાય છે ને એ વ્યભિચારી છે. મુનિરાજ શાસ્ત્ર લખે છે પોતે, પોતે લખે છે શાસ્ત્ર ને એ શાસ્ત્રમાં પોતે લખે છે. બોલો, આ શાસ્ત્ર લખે છે ને એ વખતે એમ લખું, શાસ્ત્ર લખતા લખતા કે આ શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન થાય છે ને એ વ્યભિચારી. પરના સંગવાળું છે, સોના સંગવાળું નથી, પણ રહેવાતો નથી અંદર સદુપયોગ. સવિકલ્પ દશા આવે છે, કરુણાનો ભાવ આવ્યો કે મને જે આત્મભાન થયું હું બધાને આત્મભાન થાવ એમ સમજીને શાસ્ત્ર લખે છે. પણ આ એ મારું કર્મ નહીં ને મારું જ્ઞાનનું જ્ઞેય નહીં, એ જ્ઞાનનું જ્ઞેય આત્માનું છૂટે નહીં. અને જ્ઞાનમાં આત્મામાં જ્ઞાન કર્મ થાય, ભેદ અપેક્ષાએ અભેદ અપેક્ષાએ આત્મા જ કરતાને આત્મા કર્મ એવું પરિણામ અંદરમાં યા કરે છે. જ્ઞાનીને અલૌકિક વસ્તુ છે. બસ ટાઈમ થઈ ગયો.